એની ટેકનિક એવી છે કે શબ્દ પૂરતા માટે બોલો, એમાં મૂળાક્ષરો બોલવામાં કઠણ પડેવા ના હોવા જોઈએ. રસ્વ સ્વર બોલો, રસ્વ સ્વર જોઈએ.
રસ્વ સ્વર,
રસ્વ સ્વર એટલે શું? એટલે સૌથી ઉત્તમ તો ઓમ.
ઓમ
અને ત્રીજી ચોથી શરત એ છે કે એવા પ્રકાર નો જોઈએ કે નાભી અવાજ ના ત્રણ સ્થળ સાહેબ, નાભી કંઠ અને મૂર્ધન્ય
મૂર્ધ,
ત્યાં નિરાકાર છે, અહિયાં અહિયાં સાકાર છે. આપણે સાંકળરૂપ લઈએ ને, તે ત્રણેય સ્થળ ને સ્પર્શે ને ભેદે એવો હોવો જોઈએ. આ જપનું સાયન્સ મેં મારી મેળવ છે નઈ. આવું જ આવો આવો આવા આવી શરતો વાળો જે હોય શબ્દ, તે આપણા માટે બહુ અનુકૂળ. એટલે મને તો, મેં તો કઈ આ લીધેલો, મને તો હરી એવો માપેલો જપ મળેલો સંન્યાસી તરફથી પ્રસાદીમાં, પણ એનું મેં પ્રત્યક્ષ કર્યું તો પછી આ બરોબર છે. એમાં બધા ભવેશ જ છે અને આ ત્રણેય સ્થળે સ્પર્શે ને ભેદે, પણ સૌથી ઉત્તમ તો ઓમ એટલો જ છે. ઓમ એ બધી જરૂરિયાતોને પૂરી પાડે છે. અને જયારે મૂળ આદિ માણસો બોલતા નહીં હોય, બોલવાનું શીખ્યા નતા જયારે, ત્યારે આવું કે એવું કે બોલતા હશે, એ શબ્દ નીકળેલો પેલા હું. અને એ છે તે બ્રહ્મવાચક છે, ત્રણેય સ્થળ ને સ્પર્શે છે ને ભેદે છે. એટલે ઓમ સૌથી ઉત્તમ. હું તો હું જે કહેતો હતો કે ચેતન ની સાથે સંકળાવવા માટે, જેમ ચેતન આપણી બુદ્ધિ ની પકડ માં કન્સેપ્શન માં આવી શકતું નથી, ત્યારે એની સાથે સાંકળ જોડવા માટે આપણી પાસે કઈક સાધન જોઈએ. તે સાધન શું હોવું જોઈએ? કારણ કે આપણે મન બુદ્ધિ ચિત્ત પ્રાણાયામ આદિ છે તો એ સ્થૂળને જ પકડી શકે, એકદમ તો સૂક્ષ્મ ને નહીં પકડી શકે. એટલે આ જે જપ છે, સ્મરણ છે, ભગવાન નું નામ છે, એ આ સાંકળરૂપ છે. પછી પેલા સવાલ પૂછનારા સંતોષ છે, તો આ બરોબર બોલા તમારી વાત સમજાય. સ્મરણ લે તો કરાવીને, સ્મરણ લે તો કરાવીને, ચરણ તુજ સ્થાન બક્ષ્યું છે. ચરણ તુજ સ્થાન, સ ને થ જોડી કાનો બક્ષ્યું છે, ભ અને ક્ષ ને ય જોડી રસોન માંથી મીઠું બક્ષ્યું છે. સ્મરણ લે તો કરાવીને, થેન્ક યુ થેન્ક યુ. ચરણ તુજ સ્થાન બક્ષ્યું છે, ખરી ધામ કરાવીને, હૃદય જંપ વળાવ્યો છે. હે ભગવાન, જીવન ની જવાબદારી મુજ, હે ભગવાન, હે હરી, જીવન ની જવાબદારી મુજ સીધે તે વોરી લીધી છે. વખુરો વોરી લીધી છે, સીધે તે વોરી લીધી છે. તે માગોદ માં લખવાનો એટલે ભગવાને શિરે તે વોરી લીધી છે. વિકર ચિંતા, વિકર ગાડી કોમા અલ્પયરામ, ચિંતા ગાડી અલ્પયરામ, કશો બોજ રહેવાન ના દીધેલા છે. વિકર ચિંતા બોજ તું કશું રહેવાન નથી દીધું છે. મને જેમાં અને તેમાં હૃદય હળવું બનાવીને, ગગનમાં પાંખ ઉડવાને, ગગનમાં પાંખ ઉડવાને કૃપાથી શી દીધેલી છે. હે ભગવાન, ગગન માં પાંખ ઉડવાને કૃપાથી શી દીધેલી છે. આશ્રય વિરામ ચિહ્ન બલિહારી હરિ તારી, હૃદય થી ગાવું શી રીતે. પ્રશ્નાર્થ ચિહ્ન બલિહારી હરિ તારી, હૃદય થી ગાવું શી રીતે. હૃદય તે ભાવ ઉદ્ભવતા, હૃદય તે ભાવ ઉદ્ભવતા, થવાતું મૌન, થવાતું મૌન દિલ વિશે. બલિયારી હરિ તારી, હૃદયથી ગાવું છી રીતે. એવું જ્યાં થાય ત્યારે તો પછી એ ભાવ જાગે તો મૌન જ થઈ જવાય છે. એ તો જયારે આપણે ચેતના અભિમુખતા, અભિમુખ પ્રકૃતિ તરફ એટલે કે દ્વંદ્વ અને ગુણ તરફ અથવા સંસારિક કર્મ વ્યવહાર માં જે આપણા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ પરવાયેલા છે અને આપણે થવું છે ચેતન, ત્યારે એ જો આપણું જીવન નું આઈડિયલ હોય, ધ્યેય હોય, તો આપણે ભલે આમાં ખાઈએ તો આપણું મનન ચિંતન ઉર્ધ્વમુખી એટલે કે આ સંસાર વ્યવહાર ની બાબત માં નહીં, આ બધું કર્યા કરતા ભલે હઈએ, પણ આપણું મનન ચિંતન આપણો રસ એ બધું ઉર્ધ્વ પરત્વે નું ચેતન પરત્વે નું રહ્યા કરે. એટલે શું કે પ્રકૃતિ છે આ, તે પ્રકૃતિથી મુક્ત થઈને આપણે ચેતન માં પ્રવેશવું તો એ ક્યારે બનશે? કે પ્રકૃતિથી ઇતર પ્રકારનું, પ્રકૃતિથી ઉચ્ચ પ્રકારનું મનન ચિંતન વિચાર આદિ ભાવ આદિ આપણું હોવું ઘટશે. આ તો જાણે કે તર્કથી આપણે સમજી શકાય. જો આપણે પ્રકૃતિ માંથી જીવનના ઉર્ધ્વ વિષયમાં પ્રયાણ કરવું છે તો આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિના વિષયોનું મનન ચિંતન આપણને નહીં ચાલી શકે. એ તો બાકી એમાં એમાં જ રખાશે, પણ આપણું મનન ચિંતન ચેતન પરત્વનું વિશેષ ને વિશેષ રહે. હવે તારી એ વસ્તુ એ ભૂમિકા એકદમ કે આપણાથી નહીં થાય. એ તો એ જાતની આપણી ઉત્કટમાં ઉત્કટ અભિલાષા જાગવી જોઈએ કે કેટલાકમાં ડોર્મન્ટ હોય, કેટલાકમાં સંસ્કાર પ્રેરિત હોય. ઇન્ટરનલ આપણા ચિત્તમાં એ પ્રકારના સંસ્કાર પડેલા હોય. કેટલાકને એવા સંસ્કાર જે પડેલા છે એ ભભૂકીને બળતા થયેલા હોય. આવી બધી કેટેગરી સમાવી છે. જેને બળતા થયેલા છે આવા એને તો આપમેળે આવા પ્રયત્ન એફર્ટ થયા કરશે, એફર્ટલેસ એફર્ટ એને માટે. ત્યારે આપણા માટે આપણે શું કરવું પડશે કે ચેતન પરત્વનું મનન ચિંતન થવું જોઈએ. ત્યારે હવે એ કઈ એટલો બધો સ્વાર્થ રસ ગરજ તરસ આપણને લાગેલા નથી કે એની મેળે એ જાતનું મનન ચિંતન થયા કરે. અને સંસાર વ્યવહારિક આદિ કર્મ તો રહેલા જ છે, એ કરીએ નહીં તો આપણું જીવન ચાલે નહીં. જવાબદારીની જીવનની સોળ પ્રકારની જવાબદારીઓ છે, એને માટેનો પણ આપણો ધર્મ છે, એ પ્રાપ્ત ધર્મ છે, એને પણ છોડી શકાય એમ છે નહીં આપણે. કારણ કે એને છોડીને તમે આગળ જાઓ તો તમારા મનાજી છે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને હમ એ કઈ એવા ખાલી નથી થયા કે એકદમ જઈને ચેતન નો વિચાર કરે. એ તો આ છોડીને જશો તો ત્યાં પણ એનું જ પ્રકૃતિ નો જ વિચાર કરશો. એ તો જોડે ને જોડે આવે, એટલે તો એને છોડવાની વાત તો આમાં ક્યાં આવતી નથી. ત્યારે આમાંથી પેલામાં જવાને માટે એક અભ્યાસ જ રહ્યો. અભ્યાસ એટલે શું કરવું? આપણે અભ્યાસમાં ખરે નામ તો એ કે જે જ્યાં આપણે પ્રકૃતિમાં ચોંટેલા છે, કોણ ચોંટેલું છે? આત્મા અથવા તો એવી જાતની જે એબસ્ટ્રેક્ટ એવી જે કોન્શિયસનેસ છે એ તો ચોંટેલી નથી. પણ આ ચોંટેલું આપણામાં કોણ છે કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ના એ એમાં ચોંટેલા છે. ત્યારે એની મેળે કઈ ઉખડી જવાના નથી. ઉખાડવાનો પ્રયત્ન કરો તો નહીં ઉખડી. ત્યારે એમાં આમના રસ લગાડવા માટે એક જ સાધન અભ્યાસ. તે અભ્યાસ એટલે માત્ર વાંચન એમ નહીં, પણ સક્રિયપણે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને હમ વિલાડા વિશે વિચારતા થાય એવા પ્રકારનું જે સાધન તે અભ્યાસ સક્રિયપણે. ત્યારે સક્રિયપણે શું અભ્યાસ એટલે શું એના વિશે પ્રશ્ન થાય એના પર મેં લખ્યું છું. કરું પણ એમાં એકદમ આપણને સ્વાર્થ રસ કે આવો જ્વાળામુખી જેવી તમન્ના જાગેલી હોતી નથી. એ જાગેલી હોય તો એ આપણને એમાં દૂરવી જાય. ત્યારે આ છે તે એક સ્મરણ કર્યું, એક પ્રાર્થના, પછી નિવેદન. આ ક્રમ તો આપણાથી સરળતાથી થઈ શકે. સ્મરણ કરવું અને બને તેટલી હેતુપૂર્વક થાય. એકદમ શરૂઆતમાં નથી થતું, શરૂઆતમાં થતું નથી, પણ થોડા વખત પછી અભ્યાસ પડ્યા પછી એમાં હેતુનું ભાન આવે છે. સ્મરણ પ્રાર્થના જે આપણને થતું હોય, વ્રતિઓ થતી હોય એના વિશે મેં પ્રાર્થનાઓ તો ઘણી બધી લખેલી, પણ બધું જતું ગયું. પણ થોડુંક જે મેં કરેલી પ્રાર્થના તેમાં હૃદય પોકાર નામની ચોપડી એમાં બધી પ્રાર્થનાઓ એટલી જળવે છે મારી. અને એ પ્રાર્થનાઓથી આપણને શ્રેયાર્થીને સમજણ પડે કે કેવી જાતની પ્રાર્થના કરવી. દાખલા તરીકે આજે સવાર મોટો અથવા તો કામ કરતા કરતા કોઈ વૃત્તિ નડી તો વૃત્તિ ને માટે હું પ્રાર્થના કરું, પ્રભુ આવું છે આ વૃત્તિ આપતા છે. સંસારિક ઉપાધિ આવી તો તે વિશે પ્રાર્થના ને કરું. કર્મ કરતા કરતા કઈ મુશ્કેલી આવી તો કઈ કામ કરતા કરતા મુશ્કેલી આવી તે મુશ્કેલી નિવારવાના બુદ્ધિથી ઉપાય લઈએ, પણ સાથે સાથે પેલી એને પ્રાર્થના પણ કરીએ ભગવાન ને. આનો એનો હેતુ શું છે એની પાછળ કે આવી રીતે આવું વારંવાર નિવેદન કરીએ, પ્રાર્થના કરીએ, સ્મરણ કરીએ, એની સાથે સાયકિક કોન્ટેક્ટ જોડાય છે. હવે દિવસમાં 50-60 વારે થાય, એના અભ્યાસ કરતા તો ઘણી વાર થાય છે, એટલે એની સાથે એક લિંક જોડાય છે. એટલે પેલાની સાથે આપણી લિંક સજીવનપણે જોડાવાની માટે પ્રાર્થના તો બહુ જ સાહેબ. અને પ્રાર્થનામાં ધીરે ધીરે ઊંડા લાવતું જાય છે અને ભાવ વધે છે ને, ત્યારે એ પ્રાર્થના કરવાથી એટલા બધા હળવા થઈ જઈએ છે, ઘણા હળવા સાહેબ, માટે કોઈ બોજ નથી રહેતો. અને પ્રાર્થના આવી ભાવપૂર્વક પ્રાર્થના થાય છે એમાંથી આપણને આજે મુશ્કેલી આવી, પ્રોબ્લેમ આવ્યો ને તેનો ઉકેલ જડી જાય એ સાહેબ મને ઘણી વાર અનુભવ થયો. ત્યારે આ ત્રણ સાધન તો કયા, પછી એનાથી આ સાધનમાં જરા આપણો જીવ પરોવાય, દિલ પરોવાય, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ પરોવાય, પછી તે સમર્પણની ભાવના આવે. પછી તે અત્યારે આપણે બોલીએ ખરા કે અમને સમર્પણ ખાલી એ આપણાથી થતું હતું નથી. ત્રણ જયારે થાય બરાબર ભીખા કરતા, ત્યારે પછી સમર્પણ થઈ શકે છે. અને સમર્પણ થઈ જાય સ્મરણ પ્રાર્થના નિવેદન સમર્પણ અને પછી નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે ઊંડામાં ઊંડા ઉતરીને સમર્પણ, પછી મનન ચિંતન આવે અને મનન ચિંતન પછી નિધિધ્યાસન. મનન ચિંતન થાય તેની અવેરનેસ આપણને બુદ્ધિ થી તૈયાર કરે. અને એવું મનન ચિંતન જે એબસ્ટ્રેક્ટ થાય છે અને આપણા ઉડાણમાં સાયકિક હાર્ટમાં જે થાય છે તે નિધિધ્યાસન. આવા બધા પગલા ધીરે 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 લીધા કરીએ અને પછી જે કરીએ તે પ્રભુ પ્રત્યે એટલે સેલ્ફ અહમ ઉડી જાય. અહમ ઉડી જાય એટલું નહીં, પણ આ બધું કર્યા કરતા છતાં સંસાર સાથેનો આપણો વ્યવહાર પૂરેપૂરો જળવાયેલો રહેતો હોવા છતાં આપણા સંસાર નથી કરતા, બધું પ્રભુ પ્રત્યે એક ભાવના જાગે છે. એટલે આમાં જ આમાં આપણે સંકળાયેલા હોવા છતાં સંકળાયેલા નથી રહેતા, એ ભગવાનની સાથે સંકળાયેલા. જેમ ભગવાન ચેતન છે તે આખા સૃષ્ટિમાં બ્રહ્માંડમાં અણુઓમાં એ જોડાયેલો છે, અંદર પોતે જ બિરાજેલો છે છતાં નથી, એ સ્થિતિ પછી આપણે આવી જાય. એટલે કે આવો અભ્યાસ પાડ્યા કરીએ ધીરે ધીરે તો એની સાથેની જે આપણી લિંક છે, આમ તો છે તો ખરી, વી આર નોટ કોન્શિયસ, એની અવેરનેસ આ બધાથી સાધન આવી જાય છે. એનાથી સરળ સાધન છે કરું કે જે ચેતનામાં નિષ્ઠા પામ્યા છે એની સાથેનું આપણું દિલ ભળી ભળી મળી ગળીને એક થઈ જાય, એક રસ થઈ જાય. ચેતનામાં નિષ્ઠા પામ્યા છે એટલે આવા અનુભવી પુરુષ જે હોય, સ્ત્રી કે પુરુષ, અનુભવીમાં પછી ભેદ લિંગ ભેદ નથી. એનું એક બહુ સરસ દ્રષ્ટાંત છે આપણા ત્યાં. કયા છે તને ઋષિ મુનિ ની સભા થાય છે મોટી,
ઋષિ મુનિ
જેમાં ગાર્ગી જાય છે નગ્ન, એટલે બધા ઋષિ મુનિઓ જરા આડું જોઈ જાય, સાલા તમે બધા ચમાર છો. ગાર્ગી પેલા મોટા મોટા ઋષિ મુનિ કે સાલા તમે ચમાર છો, તમે તો શરીર ને જોવા વાળા છો. એટલે મતલબ કે એનો એ કહેવાનો કે એ સ્થિતિમાં કઈ ભેદ નથી, પણ એ તો બહુ ઊંચી વાત કહી. પણ મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આપણા કન્સેપ્શનમાં બધું આવી જવું જોઈએ, જે ધ્યેય અથવા તો જે આપણે મૂળ સ્વરૂપમાં છીએ તેની ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રીપ અન્ડરસ્ટેન્ડિંગ આપણે પાકી આવી જવું જોઈએ. નહીં તો શું થાય છે કે માણસો સાધના કરતા થાય છે. જરા થોડીક શાંતિ લાગી, પ્રસન્નતા લાગી કે બસ હવે આનંદ પોતે અનુભવી થઈ ગયા. અને આખી આપણને એની ગ્રીપ આવી ગઈ હોય ને તો માણસને સમજણ પડે કે ના જુદ બહુ વાત છે ભાઈ. એટલે માટે ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રીપ પણ જરૂરી. હવે તો કઈ જરૂર નહોતો, પેલા ગામડા માણસ શું શું થાય એને વાંધો નથી, એને એને એ બધું જાતની જાત તેનું કોઈ આંખો ખોટો એનો એ રીતે કેળવાયું નથી, આપણો જુદી રીતે કેળવાયેલો છે. અને એ તો એની માટે ભગવાન નું ભજન કરતો કરતો એનું જેમ થવાનું હોય તેમ ભગવાન એનું બરોબર કરે. એક વખતે એના એની ભૂમિકામાં બેસી ગયા પછી એફર્ટલેસ એફર્ટ શરૂ થઈ જાય છે. પછી આપણે કઈ કરવું બધું એ સંભાળી લે. પછી માથે આપણી જીવનની બધી જવાબદારી, જીવનની જવાબદારી મુસ્કીદે તે મોડી લીધી છે. વિકર ચિંતા કશા મોજો રહેવા ના દીધી રાખ. એટલે પછી બધું ચાલ્યા કરે. સંસાર વ્યવહાર માં આપડે કઈ કર્મ કરીએ ખાલી તેની તમને અવેરનેસ રહે છે. તો પેલાની કેમ ના રે, પેલા ના રહ્યા તો એ તમારું ખોટું જ છે. સંસાર વ્યવહાર માં કઈ કામ કરીએ છીએ આપણે તો એ કામ ની સભાનતા આપણને રહે છે, તેવી ત્યાંની સભાનતા તો રહેવી જોઈએ.
મોટા એનો અર્થ એવો છે કે તમારે હેબિટ ફોર્મ કરવી પડે.
હેબિટ ફોર્મ તે હેબિટ ફોર્મ એમનેમ નહીં થાય.
અભ્યાસ
થી હેબિટ ફોર્મ થઈ જાય સાહેબ.
પછી હેબિટ થયા પછી
શબ્દ બહુ એપ છે, બહુ એપ છે. હેબિટ હેબિટ થઈ જાય સાહેબ. બસ મને વાંધો ના અમદાવાદ ને નામ શું ભટ્ટ સાહેબ અનુપ્રામ ભટ્ટ સાહેબ ઘણા વર્ષો સંસ્કૃત ના પ્રોફેસર છે, બહુ સિનિયર પ્રોફેસર. બસ સાહેબ એ બધા શાસ્ત્ર ના જ મને સવાલ પૂછે પણ મને મજા પડે. તો બધા શાસ્ત્ર વાત બધું ભણેલા ને તેવા બધા સવાલો બહુ પૂછે અને હું જવાબ દઉં એને બરાબર અને સંતોષ પામે.
નિવેદન કરીએ, પ્રાર્થના કરીએ ને પછી એ સહજતામાં ફરી જાય ને,
અને
પાકો સૂક્ષ્મ ગ્રહણ કરી લે. એટલે પછી ઓબ્જેક્ટ માઇન્ડ ને કશું કરવાનું ના
આવે. સંસાર વ્યવહારમાં હા શરૂઆતમાં કર્મમાં પડ્યા નથી હોતા એટલે એ કર્મ ના પરિચય માં આવવું પડે. અને પરિચય આવતા આપણે જાતે જાત જેમ કરતા થયા તેમ એના પરત્વી ની આપણને કથાગમ બધી પડતી ગઈ. પછી એમાંથી કરતા 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 જયારે આપણે બરાબર દીવ રાખીને કરીએ ત્યારે એમાંથી કુણીએ વિગેરે પ્રગટ છે આપણા પૈસા. કુણી રીતે આત્મેળે આમાંથી નવી નવી સમજ ઉઠતી જાય. આમાંથી પણ એ ફોર્મથી માટે એ જળ વસ્તુ નથી થતી. અને એ ક્રિએટિવ હેબિટ છે. આ હેબિટ થાય છે પણ ક્રિએટિવ. અને એમાંથી નવું 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 છૂટતું જાય આપણને. સંસાર વ્યવહારમાં પણ એને યોગ્યતાથી કર્મ જો આપણે કરીએ તો કર્મ માંથી જુદા જુદા પરિણામોની આપણને બરાબર સમજણ પડે છે. અને આ પ્રોઝ એન્ડ કોન્સ પણ કહીએ તો ઇફેક્ટની પણ સમજણ પડે છે. તેવી રીતે આ જે ક્રિએટિવ જે હેબિટ છે એમાંથી નવી નવી બધી સમજણો પડતી જાય છે. ત્યારે જ આપણે સમજવું કે ના બરોબર છે, ની તો તામસ જળ હેબિટ નહીં ચાલે.
આમાં
ક્રિએટિવ કેવી રીતે આવું આવું થાય ત્યારે આપણને સમજણ પડે કે ક્રિએટિવ. એક નો એક શબ્દ સાહેબ આપણે શબ્દ છે તો એ ગુસ્સામાં બોલાયેલો હોય એ શબ્દ નું પરિણામ કીધું. એ શબ્દ રાગ દ્વેષ થી પ્રેરણા બોલાયેલો હોય તો પરિણામ જુદું હોય, કઈ પ્રેમ થી બોલાયેલો હોય તો પરિણામ જુદું, ભાવના થી બોલાયેલો જુદું, વળી સંગીત માં લયા આદિથી પ્રેરાઈને બોલાયેલો હોય તો પરિણામ જુદું. પણ ભૂમિકા જેવી જેવી હોય તો પરિણામ જુદું જુદું, એ જેમ આપણને રેશનલ લાગે બિલકુલ. એવી રીતે અભ્યાસ પણ જે આપણો અભ્યાસ થાય ને, એ અભ્યાસ માં જેમ કોઈ માણસ છે ને, એ આપણને જીઠો ના ગમે, એટલો બધો અણગમ હોય, પણ એની સાથે નો સ્વાર્થ કે ઘરે જેવા પ્રગટ હોય તેનો એનો પરિચય આપણે કરવો જ પડે, છૂટકો ના થાય. પેલો બધો જે ઘરે ને લીધે પેલું એનું પાછળનો અણગમો બધો આપણે જતો કરીએ છીએ સમજણ પૂર્વક, ભાઈ અત્યારે આ કામ છે ને હવે બધું માતા કરીએ. એવી રીતે અભ્યાસ વખતે પણ અભ્યાસ કરીએ, પણ શેને માટે અભ્યાસ છે એ હેતુની સભાનતા અંદર એવી શું છે, શું થાય છે કે આખરે અત્યારે આપણે જે દશામાં છે તે પ્રકૃતિ મોકલે છે, નહીં તો પછી એ જો હેતુની કોન્શિયસનેસ આપણે જો અવેરનેસ નહીં રાખી શક્યા તો પ્રકૃતિમાં પડ્યા રહીશું. એટલે અભ્યાસ કરવાનો ખરો, એ અભ્યાસથી આવી ક્રિએટિવ હેબિટ ફોર્મ થઈ જાય, બધું કરું, પણ ક્રિએટિવ હેબિટ તો જ ફોર્મ થશે કે આ હેતુની સભાનતા રહે, એ બહુ જણવા. તો આપણે આ અધ્યાત્મિક બાબતમાં જેમને સંસાર એમ જ હોય છે, હેતુની સભાનતા જોઈએ છે. કર્મમાં પણ હેતુની સભાનતા ના હોય તો કર્મ યોગ્ય પ્રકારે ના થાય, એટલે આમાં અભ્યાસમાં પણ હેતુની સભાનતાની બહુ જરૂર. શરૂ શરૂમાં સાહેબ હું ગયેલો મારા ગુરુ મહારાજ પાસે, અને નીકળવાનું થયું ત્યારે પહેલા તો ડિસ્કશન એવું થઈ ગયેલું, પછી આ બધું મેં મારી જાતે બધું જોઈ કરીને જોયું કે શરૂઆત તો કરું છું, પછી તો બધા સાધન લોકો મારા છે જ થશે, આ તો નહીં જોયો, આ તો અશક્ય છે. પછી કે નહીં તો મારામાં તારું ચિત્ત લગાડીએ ને મને જ ધાર્યા કરજે, અમે સાલું એ થાય નહીં, આપણા દેશી થાય એવું થયું. પછી તો કે કઈ સાધન નહીં કરે તો ચાલશે, જા એ તો કઈ થાય નહીં. પછી આ બધું કર્યા કરતો હતો, સ્મરણ, પ્રાર્થના, નિવેદન, ભજન કીર્તન, અને આ અભય, નમ્રતા, મૌન અને એકાંત, આટલો સાધન તો હું કર્યા કરતો સાહેબ. પછી સ્મશાનમાં હું સૂતો હતો, કદાચ રાત્રે મને સ્વપ્ન આવ્યું છે, અમે વાત કરી છે પતિ કરવાની અનુસંધાન, એ સાધનાનું સ્વપ્ન આવ્યું. તો પેલી આપણામાં તો સ્વપ્ન તો મિથ્યા, એટલે અને તે બહુ મહત્વ આપ્યું નહીં. પછી બીજે દિવસે એવું જ સાહેબ, એ જ પ્રકારનું રીતે એ જરા કે ફરક નહીં, એવું સ્વપ્ન પાછું પતિ આવ્યું. બીજે દિવસ આવ્યું, ચોથે દિવસ ને પાંચમી દિવસ આવ્યું, ત્યાં પૂછાલો આ એકનું એક સ્વપ્ન બરોબર બહુ જ આવે છે, અને સ્વપ્ન તો મિથ્યા એ બધું જાણે, પણ આપણો ઘરે ગયો હોય તું જાય છે, મારું હું અત્યાર છું તમને એકનું એક આવે છે, રોજ ને રોજ આવે છે, એમાં કંઈ કારણ હોવું જોઈએ. મિથ્યા હશે તો આપણું શું જવાનું છે, કરી તો જુઓ. એટલી રિસેપ્ટિવિટી આવી, એટલે પાંચમા દિવસ પછી સાધન મેં કરવા માંડ્યું. એમ કરતા કરતા ચાર પાંચ છ વાર એને મને સ્વપ્નમાં આવા સાધન બતાવે, સારું મને આ બરોબર નહીં, મેં સારું સ્વપ્ન પણ મને બતાવે, એના કરતા આમે આમ બતાવે તે જ સારું ને, એ કેવી રીતે થાય, આપણે એને આપણા જીવતો કરી દો, સાલું જીવતો કેવી રીતે કરી દેવો, આપણે હંમેશા સન્મુખ રહેતો નથી. એટલે એનો જે આકાર હતો એ 50 વાર, 60 વાર, 70 વાર, 100 વાર એમ કરતા કરતા રોજ અમે નામે રાખ્યા કરો. શરૂઆતમાં તો પછી ફ્લાઇટ ઓફ ઇમેજિનેશન, એમ કરતા 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 1.25 વર્ષ મને લાગે અત્યારે અખંડ કરી શક્યો. પછી એ સૂક્ષ્મમાં ઉતરે, પહેલમાં સ્થૂળ હોય સાધન, સ્થૂળ સાધનમાં એકાગ્રતા થવી
જોઈએ,
એ જયારે એકાગ્રતા થાય પછી સૂક્ષ્મમાં ઉતરે, એમ ના ઉતરે કદી એનો કાયદો, એ બી સંપૂર્ણ એકાગ્રતા થાય પછી એ સૂક્ષ્મમાં ઉતરે, ને પછી તો મને સારો એનો લાભ મળ્યો કે બધું જે તે આપણે કે ભગવાન પ્રભુ પ્રીતે છે, પણ પ્રભુ તો આપણે કન્સેપ્શનમાં આવતો નથી, આ કન્સેપ્શનમાં આવે છે. એટલે ચેતનના સિમ્બોલ તરીકે એને આપણે ગ્રહણ કરીએ. મેં એ રીતે જ ગ્રહણ કરેલું કે આ પ્રભુ પ્રીતે છે એટલે મારી સામેને સામે જ મારે ગુરુ મહારાજ રાખતો અને બધું કરવું જે તે બધું. પછી તે ઘણા સાધનો પણ એ રીતે મને મળ્યા કર્યા. એટલે પેલું તો નિમિત્ત માત્ર છે, બાકી તો માયલો આપણને છે તે જ સારો. આપણો માયલો અંદર છે તે જ સાચો ગુરુ છે. બીજા ગુરુ ભલે રહ્યા પણ અંદર જે જ્ઞાન આપણને સાધનો વગેરે બધા શુદ્ધ છે તે અંદરથી શુદ્ધ છે. પછી એ તો એનું વ્યક્તિકરણ મેનિફેસ્ટેશન આપણે બહારથી કાઢીએ છીએ એટલું. અને એ જે તે બધું આપણા અંદરથી જ માયલામાંથી જ નીકળે છે અને એ જ સાચોમાં સાચો ગુરુ છે. પણ આવું થાય છે કરવું, આવી એક પ્રોસેસ છે કે જે લોકો આવા જે રિયલાઇઝ શું છે એમને જો આપણે આપણે સન્મુખ કરી શક્યા જીવતા જાગતા આપણામાં તો ઘણો વિકાસ થાય છે સરળતાથી. એ મારો પોતાનો અનુભવ છે. પણ એ કે થતું નથી એનું કારણ કેટલો બધો આપણને એમનામાં રસ સ્વાર્થ વગેરે ઘર જ લાગેલા હોતા નથી અને જીવાને ખોળવા ક્યાં જવા. આ કાળમાં પ્રપંચ કાળમાં એવા કંઈ મળે નહીં આપણને. એના કરતા અભ્યાસ એ સાચામાં સાચો, એમાં કોઈ આપણને વાંધો આવે નહીં અને આપણી બુદ્ધિ સ્વીકારી શકે એવું છે. એ સાધન આપણે કરતા કરતા અને હેતુ અંદર સપાટા રાખીએ તો ક્રિએટિવ હેબિટ પડી જાય. હેબિટ છે તો સાહેબ તમે બહુ સરસ કહો, એ ક્રિએટિવ હેબિટ પડી જાય. અને એ ક્રિએટિવ થઈ એનું લક્ષણ કે નવી નવી સમજણો એ પરત વિની આપણને ઉગતી જાય. એનું લક્ષણ નવી નવી એ પરત વિની બધી સમજણ આપણને ઉગતી જાય એટલે જાણવું બરાબર છે એ પાકું છે.